મયુર ધ્વજ રાજા કહે મારે માગવું છે એ દેજો. મયુર ધ્વજ કહે માગું હું તે દેજો જી, આવું રૂપ અનુપમ હૃદયા મારે જોજી, વળી એક બીજું મારે માગવું છે જોજી, હવે આવી પરીક્ષા કેની એમ લેજો જી. બે વસ્તુ માગી છે કે મહારાજ આવું નવું રૂપ તમારું જે દર્શન આપ્યું છે ને મારા હૃદયમાં અખંડ નિવાસ કરીને રહેજો, તમે ક્યારે પળ માત્ર પણ તમે ન ભૂલાવો એવી દયા કરજો. આપણા નંદ સંતોએ પણ ગાયું છે, આવાને આવા આવાને આવા આવાને આવા રે, રેજો મારી આંખલડીની આગે, હરિ આવાને આવા રે, આવાને આવા મારા નાથ બિરાજો, આવાને આવા મારા નાથ બિરાજો, હારે તનડાના તાપ બુજાવા રે, રેજો મારી આંખલડીની આગે, હરિ આવાને આવા રે, હરિ આવાને આવા રે. આમ આજ મયુરધ્વજ રાજાએ પણ માંગણી કરી છે કે મહારાજ આવાને આવા મારા હૃદયમાં કાયમ બિરાજો. બીજી એ માંગણી કરી છે, હે ભગવાન આવી પરીક્ષા હવે કોઈને લેતા નહીં, આવી પરીક્ષા કોઈ આપશે નહીં, કોઈ નહીં આપી શકે, તમને કોઈ ભગવાન પછી માનશે નહીં, કારણ બહુ આકરી પરીક્ષા હતી, બહુ કઠણ પરીક્ષા લે ને ભગવાન તો પછી ભગત પણ રહે નહીં. એટલે ભગવાને કીધું મયુરધ્વજ હવે આવી પરીક્ષા હું પણ કોઈની નહીં લઉં. લેશો માય આવી પરીક્ષા કેની, તમે દયાળુ દયાને ગ્રહી,
લેશો માય આવી પરીક્ષા કેની, તમે દયાળુ દયાને ગ્રહી,
હેમ મયુરધ્વજ મોરે માગ્યું સહુ જીવ સારું જાણો સહી, જેની મતિ અતિ અતિ મોટી,
ભલો ભલો ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી,
ભલી કરી એને ભગતિ એના જેવી જોઈએ આપણી,
ભલી કરી
કરી એને ભગતિ એના જેવી જોઈએ આપણે,
ભલી કરી એને ભગતિ એના જેવી જોઈએ આપણે,
એના જેવી જોઈએ આપણે,
એના જેવી જોઈએ આપણે.
મયુરધ્વજ રાજા કહે છે કે મહારાજ આવી પરીક્ષા હવે દયા કરીને કોઈને લેતા નહીં. આમ મયુરધ્વજ રાજાએ માગ્યું, સ્વામી કે બધા જીવ સારું એમણે માંગણી કરી છે. ભલો ભલો ભૂપતિ હતો જેની મતિ અતિ મોટી હતી, કેવી ભક્તિ ભજાવી છે સ્વામી કે એના જેવી આપણે કરો. જો બધાના આખ્યાન લખીને છેલ્લે એક વાત તો સ્વામી, એની પંક્તિમાં કરે છે કે એના જેવી આપણે કરવી, એના જેવી આદરવી, એનાથી રતિ ઓછી રાખવી નહીં. સ્વામીનો એવો મત છે કે ભક્તિ કરો તો સુરવીર થઈને કરો, સજ્જ ટેકીલા થઈને કરો. બાકી ભક્તિ કરવી એ સામાન્ય માણસનું કામ નથી. ભક્તિ કરવી એટલે ખાંડાના ધાર ઉપર આવેલા જેવું છે. એમાં ટેક જોવે, સજ્જ જોવે, શ્રદ્ધા જોવે, ધીરજપણું જોવે, વિવેક જોવે, ધર્મ પણ દઢ જોવે સ્વામી કે, અને એના જેવી ટેક ગ્રહણ કરવી જોવે. ભક્તિ કરવામાં ખાલી માળા ફેરવવી એ જ ભક્તિ નથી, પણ જીવનમાં સત્ય એવું હોવું જોવે, શ્રદ્ધા પણ એવી હોવી જોવે, ગમે એવું સુખ દુઃખ આવે તો ધીરજપણું પણ એવું હોવું જોવે, અને વિવેક પણ એવો હોવો જોઈએ, ધર્મ પણ દઢ હોવો જોઈએ. આ બધા સદગુણો હોય ને ત્યારે ભક્તિ નિર્વિઘ્ન રહે છે. બધા સાધનમાં ભક્તિ મોટી છે, પણ એને નિર્વિઘ્ન રાખવા માટે આ બધા સાધન સિદ્ધ કરવા પડે છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણમાં ભક્તિમાં વધારે દૈવત છે. ભક્તિ થકી તો જીવ પરમ પદને પામે છે માયાને તરીને, પણ મહારાજ કે ભક્તિમાં વિઘન ન થાય એટલા માટે ધર્મ જોવે, જ્ઞાન જોવે ને વૈરાગ પણ જોવે છે, તો ભક્તિ સિદ્ધ થાય છે. નહીતર મહાત્મા વિનાની ભક્તિ છે મહારાજ કે અંતે જાતા નાશ થઈ જાય છે. વચનાત્મા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે 10-12 વર્ષની કન્યા હોય અને એને ક્ષય રોગ છો હોય તો એ જુવાન થતા મોરે જ મરી જાય છે. એ મહાત્મા વિનાની ભક્તિ કોઈ કરતા હોય છે તો એની ભક્તિ પરિપૂર્ણ ટકતી નથી, અંતે જાતા નાશ થઈ જાય છે. માટે સત્ય રાખવું, શ્રદ્ધા રાખવી, ધીરજ રાખવી, વિવેક રાખવો, ધર્મ રાખવો, ભગવાનનું મહાત્મા સમજીને ભક્તિ કરવી, કહો એવી ભક્તિ કરીએ ને તો ભગવાન બહુ રાજી થાય. અને આગળ ભક્તો થઈ ગયા છે મહારાજ કે સ્વામી કેવી ટેક રાખવી. લો ટેક એક હરિ ભક્ત ને નેક છેક સુધી છાંડવી નહીં, કરી વિવેક યતિ ઉરમા વળી એક રંગે રહેવું સહી. લીધેલી ટેક છોડવી નહીં. કહો ભગવાનના ભગત છા એટલે આપણે નિયમ ધર્મમાં રહેતા હોય ને આપણી ટેક કહેવાય. કોઈ પણ પછી મુકાવાનું કરે તો ખરેખરો ભગત પોતાની ટેક મૂકતો નથી. કહો મેંગણી ગામના અભયસિંહ દરબાર હતા, લોધિકા ગામના અભયસિંહ દરબાર, જામનગરના મોટા રાજા જામ સાહેબ એમના નીચેના રાજા હતા. એટલે જામ સાહેબ જ્યારે કચેરીમાં બોલાવે ત્યારે એને જવું પડતું, ને મહેફિલ મહેફિલ હોય તો એમાં બેહે. પહેલાં તો એને ભક્તિ નહોતી, સત્સંગ નહોતો, એટલે બહુ પાપમય જીવન હતું અભયસિંહ. પછી તો ગુરુ ગોપાળાનંદ સ્વામી એનો યોગ થયો એટલે ખરેખરા એકાંતિક ભગત થયા, દારૂ માંસ બધું છોડી દીધું. અને જામ સાહેબના દીકરાના લગ્ન હતા અને મહેફિલમાં એને બોલાવેલા, બધા બેઠેલા દરબારી, બધા રાજા પણ બેઠા હતા ખુદ. એકાબીજા દારૂના પ્યાલા પાય છે ને મોજ કરે છે ને આનંદ કરે છે. પ્યાલો આપતા આપતા અભયસિંહ પાસે આવ્યો, એના માણસોએ આપ્યો. અભયસિંહે ના પાડી કે ભાઈ હું નથી પીતો, હું તો હવે સ્વામિનારાયણનો ભગત થયો છું એટલે આ બધું છોડી દીધું છે. બહુ આગ્રહ કર્યો પણ પ્યાલો લીધો નહીં. પછી બાપુને જઈને વાત કરી કે બાપુ બધાએ પ્યાલા લીધા પણ એક અભયસિંહ લેતો નથી, આ તમારો પ્રસંગ છે દીકરાનો લગ્નનો, ના ન લે એટલો અધૂરું કહેવાય એટલું. બાપુને થોડાક ફૂલ ચડાવ્યા. હા તો રાજા વાજાને વાંદરા હરખો હાલે ચાલે, નગરી બધા આડા ચાલે. બાપુ ઉભા થયા સિંહાસન ઉપરથી. બાપુ કે ભાઈ સિંહ લો લો આજ તો ના ન પડાય. ત્યાં બધા કહેવા મળ્યા હવે લઈ લો ને બાપુનો હાથ પાછો ઠેલાતો હશે. આ તો જામ સાહેબ એનો હાથ ઠેલવો એ પાછો અપમાન જેવું ગણાય ને. ત્યારે અભયસિંહ કહે છે કે સાહેબ મને તો ગુરુ ગોપાળન સ્વામીએ નિયમ આપ્યું છે એટલે આ મોઢેથી તો હું ક્યારે દારૂ નહીં પીવું, પણ એક કામ કરો લ્યો આ કટાર અહીં ફાંડું પાડી જ્યો અને ત્યાંથી રેડી જ્યો તો તમારો હાથ પાછો ઠેલ્યો ન કહેવાય, મારી ટેક ગઈ ન કહેવાય. ત્યારે જામ સાહેબને એમ થયું કે ના ખરો ભગવાનનો ટેકીલો ભગત છે. હવે આને આપણે આગ્રહ ન કરાય. ભક્ત પણ હોય ને એ જ્યારે દેશકાળ આવે ત્યારે ખબર પડે છે. બે જણા હરિભગત હતા તે જાનમાં ગયા, એકાદશી દાડે લગ્ન હશે જ્યાં. તો બોલો કે આજ તો એકાદશી છે કેમ કરશું? એ કે આપણે જમવું નથી પણ હવે પંગતમાં તો બેસીએ. પંગતમાં બેઠા ડીશ પીરસાણી. બોલો કે હમણાં લાડવાનું બધું આવે તો કે આપણે ક્યાં જમવું, ભલે ને પીરસી લે. આપણે ના ન પડાય ને ખોટું લે દેખાય, બધું અપમાન જેવું લાગે. પછી બધું પીરસાયું ને કે અરે તે બધા જમવાનું શરૂ કર્યું, આવડો મેળ્યો જમવા. બોલો કે એકાદશી તો કે એકાદશી ફરી વારે આવવાની છે ને 15 દાડા પછી. હા ખાઈ લો ને સાનું મના એકાદશી વાળા થતા. જો કરો વાત, અરે કાલે ઇન્કમ ટેક્સ ના સાહેબ આવ્યા હતા, કેટલા નિયમ ધર્મ વાળા, જેતપુર ના દરબાર. એને ખબર પડી કે અહીંયા જેતપુરના સંતો રહે છે એટલે એ મળવા આવ્યા હતા. એ કે મેં 38 વર્ષથી હું નોકરી કરું છું પણ કોઈ દી લાંચ લીધી નથી. કોઈ દિવસ દેવા આવે હામેલીને તોય નહીં, માગવાની તો વાત જ ક્યાં રહી. એ કે મારા દાદા એવું કીધું છે કે આપણા દરબારોનો હાથ કોઈ દી આમ ન હોય, એનો હાથ આમ હોય. ક્યારેય પણ તું લાંચ ન લેતો. એ કે 20 લાખ રૂપિયા એક ભાઈ દેવા આવ્યા. એ કે રાજી પાછી દઉં છું, તમે માગો છો અને આપવું એવું નથી. તો એ કે મેં ન લીધા. ત્યારે આ સમાજમાં આવા ટેકીલા દરબારોમાં હોય છે. હા એ કે હું ચા નથી પીતો, વિચાર તો કરો. ચા કોફી બાઈનો નાસ્તો કશું નહીં. એને એનો કેફ હતો કે અમે દરબાર છે, અમારે દેવાનું હોય, કોઈનું લેવાનું ન હોય. વિચાર કરો એને કેપ કેટલો દરબારનો. એટલે એ કે અમારા બાપ દાદા જે કીધેલું હોય ને અમારા એ સંસ્કાર અમારા જીવનમાં એકવાર ઉતરાય પછી જાય નહીં, મરી જાય પણ અમે ટેક ન મૂકીએ. હા આપણે તો આજ ટેક લીધી હોય કાલ મૂકી દઈ પાછા, એ કાંઈ નહીં જવા જો ને. હા ઘણા ને તમાકુ છોડવાનો નિયમ લેતા, પાણી ન હુકાણ હોય ત્યાં શરૂ કરી દીધું હોય. વિચાર કરો ટેક તો એવી લેવી પડે કે માથું જાય પણ ટેક ન જાય, એને હરિભગત કહેવાય. બ્રહ્માનંદ સ્વામી એક પદ લખ્યું છે, ટેક ન મેલે રે તે મર્દ ખરા જગ માહી, ટેક ન મેલે રે તે મર્દ ખરા જગ માહી, ત્રિવિધિ તાપે રે કે દી અંતર ડોલે નાહી, ત્રિવિધિ તાપે ધડકવર તેરે દ્રઢ ધીરજ મન માધારી, ધડકવર તેરે દ્રઢ ધીરજ મન માધારી, કાળ કર परमनी रहते शंका देव विसारी खरा जग
माही मरद खरा जग माही
खरा मरद तो स्वामी एने कहसे के लीधेली टेक मुके ने अधि व्याधि उपाधि ना गमेवा वावाजोड़ा आवे गमेवा देशकाल आवे पण एनो अंतर डोले ने निधड़क वर्ते हो कोई नो भय न राखे નિધડક એ જ વર્તી શકે કે જેને મનમાં દ્રઢ ધીરજ હોય ધીરજ વિનાનો નિધડક વર્તી શકાતું નથી આ રાજા મહારાજાની જે કથા લખી સ્વામીએ એ બધા નિધડક હતા દ્રઢ ધીરજ રાખીને વર્તતા હતા કાળ કર્મ ને માયાની જેને શંકા ન હોય એ શંકા એ છોડી દે છે કારણ કે એને ભગવાનનો દઢ આશરો છે એણે તો નક્કી કર્યું હોય છે કે મોડું વેલું રે નિશ્ચય કરી એક દિન મરવું મરવાનું છે ને એક દિવસ બધાય
ગો
મોડું વેલું રે નિશ્ચય કરી એક દિન મરવું જગ સુખ સારું રે કદી કાયર મન નવ કરવું
જગ સુખ સારું રે કદી કાયર મન નવ કરવું
હે જગ સુખ સારું રે કદી કાયર મન નવ કરવું
જગ સુખ સારું રે
અંતર પાડી રે સમજીને સવળી આટી
અંતર પાડી રે સમજીને સવળી આટી
એ માથું જાતા રે મેલે નહીં તે નર માટી તારે મેલે નહીં તે નર માટી
માધો જાતારે મેલે નહીં તે નર માટી
મોડું વહેલું એને મરવાનું મનમાં નક્કી કર્યું હોય છે એક દાડા તો આપણે બધાને મરવાનું છે ને ભાઈ અહીં ક્યાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યા છે કહો કે અમરપટ્ટો લઈને આવ્યા છો તો નક્કી રાખજો મરવાનું માથે છે ભૂલતા નહીં હા મરવું પડશે વહેલું મોટું મૃત્યુ કોઈ પાછું વાળી શકતું નથી મૃત્યુ સુધરે છે કંસ જેવો કંસ કેટલો બળ્યો હતો પણ મૃત્યુને હટાવી શક્યો નથી કહો આવી ગયું પકડી લીધો એક બે અને ત્રીજી સલાંગે તો માટે સ્વામી એમ કહે છે કે જગ સુખ સારું એટલે પંચ વિશેના સુખ માટે ક્યારે કાયર મન ન કરવું ભગવાનની નિષ્ઠા રાખી અને ભગવાનનું ભજન કર્યા કરો સુખ મળે યા દુઃખ મળે પણ કાયર મન કોઈ દી કરવું નહીં દુઃખ આવે તો ભગવાનની પ્રસાદી માનીને ભોગવી લો એમ માનો કે ભગવાન આ રીતે મારી ઉપર રાજી છે અંતરમાં એવી આટી પાડી છે સમજીને સવળી હા ઘણાએ તો અવળી આટી પાડી દીધી હોય છે સાધુ કે મોટા પુરુષો કે ભગવાન કહે તો એની આટી અવળી પડી ગઈ ને ઉખળે નહીં કહો વચનાર્થમાં મહારાજ કીધું કે આટી બે પ્રકારની છે એક મનમાંની આટી પાડી હોય ને મોટા કહે ત્યારે મૂકી દેવી ને એક ભગવાનની આટી છે નિશ્ચયરૂપ આટી છે નિષ્કામાધિક ધર્મની આટી છે એ ક્યારેય છોડવી નહીં એમ સમજીને સવળી આટી પાડી હોય કે ભાઈ આ જગ સુખ સારું આપણે કોઈ દી કાયર મન કરવું નથી હવે તો ભગવાનને પામવું છે એ માથું વયું જાય ને તો ટેક ન મેલે, એ નર માટી કહેવાય. કહો નિધડક વર્તે.
કોયની શંકા રે કે દી મન માનવ ધારે, કોયની શંકા રે કે દી મન માનવ ધારે,
કોયની શંકા રે કે દી મન માતે નવ ધારે,
કોયની શંકા રે
બ્રહ્માનંદ ના રહેવાલા ને પળન વિસારે,
બ્રહ્માનંદ ના રહેવાલા ને પળન વિસારે,
બ્રહ્માનંદ ના રહેવાલા ને પળન વિસારે,
બ્રહ્માનંદ ના રે
બ્રહ્માનંદ સ્વામી ના આવા ચાર પદ છે. હરિભગત ને ક્યાંક ઢીલા પોસું થઈ ગયું અને આ ચાર પદ સાંભળે ને તો હુરાતન ચડાવી દો એવા પદ છે. ગમે એવી વિપત્તિ આવી હોય જીવનમાં, દુઃખ આવ્યું હોય, અંતઃશત્રુની પીડા હોય, માણસ હરેરી ગયો હોય, હિંમત હારી ગયો હોય, પણ આ ચાર પદ જો કોઈ શીખીને રોજ બોલે ને તો એના જીવનમાં બળ મળે છે, ધીરજ રહે છે, અને ગમે એવા સુખ દુઃખની વિપત્તિમાં ક્યારેય પાછો પડતો નથી. એને તો એક ભગવાનની નિષ્ઠા હોય, કોઈની શંકા ન કરે, ભગવાનને પળ માત્ર ભૂલે નહીં. એટલે સ્વામી અહીંયા લખે છે, ટેક એક હરિભક્તને નેક છેક સુધી છાંડવી નહીં, મર્યા સુધી લીધેલી ટેક હોય નહીં ભાઈ છાંડવી નહીં. હા, કરી વિવેક અતિ ઉરમાં વળી એક રંગે રહેવું સહી. ભગવાનને એક રંગે રહે ને એ ભગત બહુ ગમતા. હા, એક રંગમાં રહેવું, કાચીડાની જેમ રંગ બદલ્યા ન કરવા. કાચીડો જોયો ચોમાસામાં રંગ બદલ્યા જ કરે, હા, ઘડીક લાલ થાય ને ઘડીક લીલો થાય ને ઘડીક પીલો થાય, એમ ભગતની રીત નથી. એક રંગ હોય એનો, એક રહેણીપણું. હા, માટે એક રંગે રહેવું, ભક્તિ કરવી, ભગવાનને રાજી કરવા, વિવેક ધારીને ભક્તિ કરવી. ભક્તિમાં વિવેકની પણ બહુ જરૂર છે. માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિભગતનું આખ્યાન લખી અને તરત જ એમનો ઉપદેશ આપીને આપણને ટકોર કરે છે. સ્વામી કે પળે પળે રંગ પલટે ચડે, કઈક નવલ કસુંબી કયે નીલનો, એક રેણી કેણી એક રીત નહી સ્વભાવ સમસલીલનો. પળે પળે જેના રંગ પલટતા હોય, ગંગા ગયે ગંગાદાસ ને જમના ગયે જમનાદાસ, એ નો હાલે હરિભગત ને. ઓ ભાઈ, ટેક એટલે ટેક, રંગ એટલે રંગ, પછી કાળી કામળીએ ભાત બેહે નહીં. ઘડીક રંગ ચડે ભક્તિનો ને ઘડીક ઉતરી જાય. આ ધનુર્માસમાં બધા રંગ ચડી જાય, હોળી પાછો ધનુર્માસ પૂરો થાય એટલે ઉતરી જાય, ગોચ્યા નહીં જડે કોઈ. કહો ક્યાંય ગયા બધા? અહીંયા તો કથા બે આઈટમ થાય જ છે. તમારે આવું હોય તો રંગ ચડેલો હોય તો રોજ ન હોય, પણ એમ એ નક્કી કર્યું કે બસ ધનુર્માસ પૂરતી જ જવું અને એમાં શીરાનો પ્રસાદ મળે એટલે જવું. શીરાનો પ્રસાદ બધા લખાવજો, 6,000 રૂપિયાનો પ્રસાદ રોજનો થાય છે. હા, રોજનો 6,000નો પ્રસાદ એટલે મહિનાને કેટલા થાય? થાય પછી તમે તાજા થઈ જવાના છો. ઘડીએ રંગ ચડે ને ઘડી ઉતરે એવું કરવું નહીં. ઓ ભાઈ, એક રેણી એક કેણી, ઘણા ને બોલે કઈ કરે કઈ, અભિફોક અભિ બોલા અભિફોક, એવું ન હોવું જોઈએ. જળના જેવો સલીલ, સલીલ એટલે જળ, એના જેવો સ્વભાવ ન રાખવો. જળને જેવો વળાંક મળે એમ બધું વળ્યા કરે પછી. ઊંચું ચડાણ હોય તો ઊંચું ચડે, નીચો ઢાળ્યો હોય તો નીચું ચડે, એવો સ્વભાવ હરિભગતને ન હોય. સોમલા ખચ્ચનો એક રેણી પણ મહારાજે વખાણ્યું. મહારાજ કે એક રેણી એક કેણી એ રીતે રહે ને, એ અમને ભગત બહુ ગમે છે. હા, કોટામાં આવી જાય તો બોલે કાંઈ ને પછી કરવાનું બસ કાંઈ ન હોય, એ ભગત ભગવાનને બહુ ગમતા નથી. માટે બોલ્યા હોય પાળવું, એ ભગત ભગવાનને બહુ ગમે છે. રેણી કેણી મિશ્રી ખાંડ હે રેણી તાતા લો, કેણી સે રેણી રહે એસા વિરલા કોક. કેણી છે ને કહેવું નહીં તો ખાંડ ને માખણ જેવું છે, ગળું બહુ લાગે. પણ કીધા પ્રમાણે રહેવું ને, એ તપાવેલા લોઢા જેવું છે. કેણી સે રેણી રહે એસા વિરલા કોક, કહો બોલે એમ જે વર્તન કરે ને એવા વિરલા કોઈ નીકળે છે. માટે આ કથા આપણને શીખવાડે છે કે એક રેણી એક કેણી એક રીતે રહ્યો જીવનમાં, તમારો સમાજમાં બહુ ભાર પડશે. હા, પણ એક રેણી નહીં હોય, બોલો કાંઈ કરો કાંઈ પછી રહેવાનું કાંઈ, એટલે લોકોને સમાજમાં તમારો ભાર ઉતરી જશે. માટે સ્વામી એમ કહે છે કે સ્વભાવ પાણીના જેવો ન રાખો, જે બાજુ ઢાળો અહીંયા વળી જાય એમ નહીં, ભગવાનના ભગતને ટેક હોય. પણ જે જે ભક્ત મોરે થયા તે સર્વની સુણીએ રીત, કશા વિના કહો કોણ રહ્યા સહુ ચિંતવી જુઓ તમે ચીત. આગળ જે જે ભક્તો થઈ ગયા છે પરોક્ષમાં કે પ્રગટના, મહારાજ વખતમાં પણ ભક્તોની સંતોની મહારાજે કેટલી પરીક્ષા લીધી છે. વધારે વધારે પરીક્ષા લીધી હોય ને તો મહારાજે સંતોની લીધી છે, હરિભગતને એટલી નથી લીધી. સંતોને તો બહુ તાવ્યા બહુ તાવ્યા, 114 પ્રકરણ ફેરવી અને સંતોને તાવ્યા છે. એટલે કાલ કથામાં નહોતું આવ્યું, હાની રવિ સભામાં મહારાજ કે તમને બહુ તાવ્યા પણ તમે બધા છે ને પાર પીડ્યા છે, હવે રાજી થઈને તમને અમારે જમાડવા છે. ખપ વિના નાતા બધા કે ઉયાઈ ગયા, હવે તમે ખપ વાળા રહ્યા છો. કહો એ જેની ઉપર 10-10 શેર ઘરેણું રહેતો એવો બ્રહ્માનંદ સ્વામી, એ મહારાજના વચ્ચે ટાટ પહેરે, એમાં પાછું વેટ ટૂંકું પડે, શરીર જાડું એટલે. કહો તો એ કોથળા પહેરીને પણ ભગવાનને રાજી કર્યા, કાચા લોટના ગોળા ખાઈને પણ ભગવાનને રાજી કર્યા, સર્વસ્વ સુખનો ત્યાગ કરી ટાટ તડકો ભૂખ તરસ સહન કરીને ભગવાનને રાજી કર્યા છે. અદ્ભુતાનંદ સ્વામી કે અમે વડતાલ મહારાજે 20 સંતોને મોકલ્યા અને એવી ટાઈટ પડી, એવી ટાઈટ પડી કે કેટલાય વાંદરાને મોલ્લાને બધું મરી ગયા. કોમતીમાં આમ તુંબડું બોલીને તો બરફ થઈ ગયું પાણીનો, શરીર ફાટી ગયા, લોહી જાય ભાગ્યું. કહો નહીં કાંઈ ઓઢવાનું નહીં પહેરવાનું, ઝાડવાનો ઓથ નહીં લેવાનો, ઓઘાનો ઓથ નહીં લેવાનો, કહો અને કૂતરાનો અવાજ ન સંભળાય, એક એકને છેટે ગામથી રહેવાનું. વિચાર તો કરો, આ તો અક્ષરધામના મુક્તો આવ્યા હતા બધા, એણે આ કષ્ટ સહન કર્યું છે. હું કામ તો કે આપણને શીખવાડવા માંડી. અમે એટલું બધું કષ્ટ સહીન ભગવાનને રાજી કર્યા છે તો તમારા જીવનમાં કાંઈ પણ દુઃખ આવે તો સહન કરી લેજો, થોડું ઘણું આવે તો. હરેરી ન જાતા, ભગવાન છોડી ન દેતા, ચિંતા ન કરતા. ઘરમાં કોઈ ભગત ન હોય ને આપણે એક હોય તો આપણે કોઈની ચિંતા ન કરવી, આપણે આપણી રીતે ભગવાનને ભજ્યા કરવા, બીજા ભજે યા ન ભજે પણ આપણે ભજી લેવા. હા, બીજાનું શું કામ છે આપણે. આ અસુરકુળમાં જવાની પ્રહલાદ ભગત થયા ત્યારે ક્યાં કોઈ ભજન કરતા હતા, એક પ્રહલાદ નીકળ્યા. રાવણકુળમાં એક વિભીષણ નીકળ્યા, કહો, આખું કુળ કે કુટુંબ હરિભગત નથી હોતું અને એની ચિંતા આપણે કરાય નહીં. એ થવું હોય તો થાય, ન થવું હોય તો તેલ પીવા જાય, આપણે ભક્તિ કરી લેવાની. બધાનો ક્યાં પાટો બાંધો કહો, માટે મૂંઝાવું નહીં. ગમે વિપત્તિ આવે, ગમે એવા દુઃખ આવે, પણ ભગવાનને અંતરમાં ધારીને કોઈ પ્રકારની ચિંતા રાખવી નહીં. મારો મહારાજ જે કરશે મારા માટે સારું જ કરશે. આ તો જરાક થોડું ઘણું દુઃખ આવે ને તો માણસ હરેરી જાય છે, ઉપાધિ કરવા માંડે, શું થાય. બસ આ કથા આપણે શીખવાડે, ધીરજ રાખો જીવનમાં. એમાં બહેનો સત્સંગી હોય અને કુસંગમાં હાહરે ગયા હોય ત્યારે એને ઘણી બધી તકલીફ પડતી હોય છે, પણ આપણા પીઠવડી ગામના રૂકમાઈબાઈ થઈ ગયા, જેને હળવદ હળિયાદ ગામમાં વરાવેલા હતા, આખું ગામ કુસંગી, સસરાય કુસંગી, હાહુ તો હાવ કુસંગી, અને એનો ધણી કુસંગી, અને આ બેન એકાંતિક ભગત. પછી તો લસણ ડુંગળી ન ખાય એટલે એને ખવડાવવા માટે બહુ મહેનત કરી, પણ આ બાઈ ખાય જ નહીં, નિષ્ઠાવાળા. પછી સાયસ રોટલો ખાઈ લે, શાકમાં દાળમાં બધે ડુંગળી નાખે એટલે લસણ નાખે. પછી તો રોટલા ઉપર ડુંગળી જ સોપડે, તમે ઘી કેમ સોપડો, એમ રોટલો ખાવાનું બંધ કર્યું, પાણી પીને દિવસો કાઢે, તે ગોળામ નાખી, બોલો. આટલું બધું દુઃખ દીધું, એકવાર તો બાંધી દીધી થાંભલાઈ રહીને, હાથ દાડા પૂરી દીધી કર્મમાં, માર મારી આર્તનાદે ભગવાનની પ્રાર્થના કરી, મહારાજ આ તો જમપુરી જેવું છે, અહીંથી છોડાવો. ભગવાન આવી ગયા દિવ્ય રૂપે, થાળ લઈને આવ્યા, રૂકમાઈબાઈને જમાડ્યો, બેટા શું દુઃખ છે, તો કે મહારાજ તમે તો બધું જાણો છો, અહીં જમપુરી જેવું છે, મને અહીંથી છોડાવો. મહારાજ કે આંખ્યું વીચી જ, આંખ્યું વીચી ગઈ એટલે ગઢડા પહોંચાડી દીધી. બોલો, આવડા લોકો બે ત્રણ દી ઘર ખોલ્યું, તાળું મારી રાખ્યું, ત્યાં તો રાંઢવું બાંઢવું બધું છૂટું પડ્યું હતું, કે આ ગઈ ક્યાં. બોલો, વિચાર કરવા માંડ્યા, બારણું બંધ છે, ઉપર ખોરડામાં ક્યાંય ફાકું પાડ્યું નથી, આ તો ભગવાન લઈ ગયા ને દિવ્ય દેહ આવીને. કહો તે માળા ન્યા ઠેઠ પીઠવડી ગયા ને, પીઠવડી પાછા ગઢડા ગયા ને, ખબર તો હોય કે આ ગઢડે જ ગયું હોય. પછી ન્યાય ગયા ને વાત કરી કે અમારા માણસ અહીંયા આવ્યા છે, મહારાજ કે આવ્યા છે પણ તમે દુઃખ આપો છો એટલે આવ્યા છે, તો કે હવે નહીં આપી દુઃખ. પછી રૂકમાઈબાઈને કીધું કે તમે પીઠવડીથી જાઓ ને ત્યારે એક ગુણ બાજરો લઈ જાયજો, એક ભેંસ લઈ જાયજો, અને એ રોટલા છે ને એ બાજરાના રોટલા બધાને ઘડીને જમાડજો, અને સ્વામિનારાયણ સ્વામિને ભજન કરજો એટલે બધાની બુદ્ધિ હારી થાય, અને વલવાણું કરો અને સાયસ બધા ગામમાં આપજો. તો કહેવાય છે આજ પણ કે એ ગામમાં એક પણ સત્સંગી નહોતા, જ આખું ગામ સત્સંગી છે. એક આ બાઈએ ધીરજ રાખી અને ભગવાનની ડરતા રાખીને ભજન કર્યું તો આખો ગામ સત્સંગી થઈ ગયું. કહો એ બધી ધીરજ છોડી દીધી હોત તો શું થાત, કહો તો કે ભગવાન આવત. માટે જીવનમાં કાંઈ પણ દુઃખ હોય આપણે સત્સંગમાં ડરતા રાખવી, બીજા રાખે યા ન રાખે, ભગવાન છે ને એ આપણો ભાવ જાણે છે, કે ભાઈ આને આટલી તકલીફ છે, આનું કાંઈ હાલતું નથી, એટલે વિચારી પેલું કરે છે, પણ ભગવાન છે ને એ હવના છે, માટે ગમે ત્યારે આપણા સંકલ્પ પૂરા કરે છે. મોરે જે જે ભક્તો થઈ ગયા છે, સ્વામી કેની વાત તો સાંભળો, એને કેવા દુઃખ આવ્યા છે. આજ તો આપણે ગુણાતાન સ્વામી કે સુખપાલમાં બેસીને ભગવાન ભજાય એવું કરી દીધું છે, હવે તો ખોતરીને ઊભા ન કરો. ઓલા વાંદરા હોય ને એ ખોતરીને દુઃખ ઊભા કરે, એક વાંદરાને ભાઠું પીડ્યું હોય ને તો બીજા વાંદરાની ખબર કાઢવા જાય, ખબર કાંઈ સેટે બેહીને ન કાઢે, ઓલું ભાઠું પીડ્યું હોય ને પોળું કરે કે અમારું મોટું પડી ગયું છો, બીજો આવે તો એથી વધારે પોળું કરે, તો ઓલાને એમને મારી નાખે, કહો. એટલે સ્વામી કહેતા વાંદરાની જેમ ખોતરીને દુઃખ ઊભા કરવા નહીં. બાકી આજ તો ક્યાં કોઈને કોઈ ના પાડે છે. ભજન કરો, સત્સંગ કરો, કથા વાર્તા સાંભળો. હવે તો આપણું મન ના પાડે, અંતકણ ઇન્દ્રિયો ના પાડે છે, બાકી કોઈ ના નથી પાડતું. છોકરો મંદિર જાય તો બાપા રાજી થાય, બાપા મંદિરે જાય તો છોકરો રાજી થાય, ઓ મંદિરે જાય તો હાહુ રાજી થાય, હાહુ જાતા તો ઓ ઘણી રાજી થાય, સારું છે ગયા ત્યાં શાંતિ અમારે હમણાં. કહો માટે બધાએ ભક્તિ કરવી. હા, ભક્તિ કરશે ને સુખી થાય. બાકી ધડીકા લેહો આખી જિંદગી તો હેરાન થવાના શો પછી. ધડીકા ન કરવા ખોટા આમ થા, શાંતિથી રહેવું, શાંતિ બધાને જીવવા દેવા અને થોડોક વિવેક રાખવો. સ્વામી કે કશા વિના કોણ રહ્યા છે? તમે જુઓ તો ખરા, ચિંતવી જુઓ ચિત્તમાં. જેટલા જેટલા ભગત થયા એની કસણી ભગવાને કરી છે, તો કદાચ આપણી થોડી ઘણી કસણી કરે તો રાજી રહેવું. જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે. ઈક્ષુ એટલે શેરડી. હા, એ અમૂલ્યતા પામે છે પોતે, એને શિસોડામાં પીલાવવું પડે ને સોતે સોતો જુદો થઈ જાય છે. હા, જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યાર પછી ચડે તાવડે તેના ગોળ ખાંડ સાકર થાય છે. પીલાય એટલે પૂરું નથી થઈ જતું, શું થાય પછી? તાવડો કરે મોટો જબર હેઠે, મોટો અગ્નિ તાપ કરીને એ તાવડામાં કેટલો રસ બળે, પછી એમાંથી ગોળ બને, સાકર બને, ખાંડ બને, પછી એની અમૂલ્યતા આવે છે ભાઈ, મૂલ્યતા થાય છે. કહો એમ ભગવાનના ભગતને એ કસણીમાં પીલાવવું પડે છે. થોડી ઘણી આપત્તિ આવે તો સહન કરી લેવી પડે છે. કહો તો એની મૂલ્યતા થાય છે. હો, સોનું જુઓ ને ભઠ્ઠીમાં જાય ને ત્યારે સોનાને એમ નથી થતું કે મને કેમ ગરમ કરીને ભઠ્ઠીમાં નાખ્યું. એને ખબર છે કે મારી મૂલ્યતા વધવાની છે, મારામાં જે ભેગ ભળેલો હશે ને ઉયો જાય છે. એટલા માટે સોનાને ભઠ્ઠીમાં નાખો તો એ કોઈ દી રાજી થાય છે કે વાહ, મારા મૂલ્યતા વધશે. એમ ભગવાનના ભક્તને જીવનમાં ભગવાન ક્યારેક દુઃખ આપે ને તો રાજી થવું કે મારી આમાં મૂલ્યતા વધવાની છે. હું તો સાકર જેવો થાયશ, ગોળ જેવો થાય, ખાંડ જેવો. સાકર ગોળ ખાંડને બધા ઈચ્છે છે આજ. કહો ડાયાબિટીસ વાળા સિવાય એને નહીં. કહો બાકી તો બધાને ગળું ભાવે. કોઈને કડવું ભાવે? અમે તો કડવું ભાવે એટલે હું શાંગળી કરો, મને નથી ભાવતું. તમને ભાવે? ગળું જ ભાવે બધાને. કહો એમનેમ ખાંડ બનીશ, એમનેમ ગોળ બન્યો ભાઈ, એમનેમ સાકર બની, તાવડે ચડાવવા પડ્યા, કેટલું એને સહન કરવું પડ્યું છે. માટે ખરેખરા મુક્ત થવું હોય ને તો એરણ ઉપર ચડવું પડે છે, તાપ સહન કરવો પડે છે. તેમ કશા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભલી ભજી જાય ભક્તિ. કશા વિના કોઈ વસ્તુ હારી બનતી નથી ભાઈ. એ લોખંડ કેવું હોય, એને પછી અગ્નિની ભઠ્ઠીમાં નાખીને પછી એ ઘણ મારે તો એમાંથી હારા હારા બધા સાધનો હથિયારો બધું બને, જે બનાવવું બને. એ બધાને કસણી સહન કરવી પડે છે. એમ હરિભગત હારા થવું હોય, મુક્ત થવું હોય તો આ લોકમાં બધાએ કસણી સહન કરવી પડે, તો એની ભક્તિ ભજી જાય છે. પહોંચવીના પર્વતે ચડ્યાની હૈયે કરે કોઈ હોશ, નિષ્કુળાનંદ કહે એ નક્કી નહીં બને, અમથો થાશે અપસો. ગોઠણ વ્યાઈ ગયા હોય અને પછી એમ કે આપણે એવરેસ્ટ શિખર સર કરવું છે, બને કોઈ દી? એને સંકલ્પ જ ન કરાય. માંડ હાલી એક તો લાકડીને ટેકે ટેકે ગોઠણ વયાઈ જવાય. એટલે ડૉક્ટર કહે તમારે ગોઠણ નખાવા પડશે. કે પૈસા નથી, નખાવા છે પણ કરવું શું? કહો પહોંચ વિનાની પછી બળ ન કરવું, સ્વામી ના પાડે. જેટલી પહોંચવાય એટલું બળ કરવું. હા, હોય ઢોય ને એટલા જ પગ લાંબા કરાય, નહીતર શું થાય? ટાઈટ વાય. હા, કોઈ એવા ભગત થઈ ગયા તો એને હારીમાં એમ કે આપણે થઈ જાય તેમ નથી થવાતું, પણ ધીરે 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 રસ્તે હાલે તો એક બે જન્મે પાંચ જન્મે થઈ શકાય, એવું કાંઈ નથી. નો જ થવાય એવું પાછું નથી હો, પણ હિંમત રાખીને જો મંડે તો થાય છે. બાકી કાંઈ કરવું નથી ને ભગત થવું છે, સ્વામી કે અમથો અફસોસ કરવો નહીં, નહીં થવાય. હા, માટે વાલા ભક્તો, નિષ્કુળાન સ્વામી આપણને સરસ મજાનો ઉપદેશ આપે છે. જીવનમાં ઉતારજો, કાંઈ પણ દુઃખ આવે તો સહન કરી લેજો. ભગવાનને સર્વ કરતા હર્તા માની અને એમ માનું ભગવાન જે કરતા છે મારા માટે સારું જ કરતા છે, સારું જ કરતા છે. મારું ક્યારે ભગવાન બગાડશે નહીં. ભગવાન તો એટલા બધા દયાળુ છે, પોતાના ભક્તની હરપળ રક્ષા કરે છે. પણ આપણને અજ્ઞાન ને મોહ હોય ને એટલે એમ થાય કે ભગવાનને મારું એટલું બરાબર ગર્યું નહીં. એ આપણું અજ્ઞાન છે, આપણો મોહ છે. ધંધામાં લાભ થાય કે નુકસાન જાય પણ ભગવાનને આગળ રાખજો. કાયમ કોઈને હરખા દાડા હોતા નથી ભાઈ. આ સમાજમાં ભગવાન આવે, મોટા પુરુષો આવે, એને આ સમાજે દુઃખ આપ્યા છે. તો મારે ને તમારે દુઃખ આવે એમાં શું કહેવાનું? કહો, આવવાના જ તો. એ સહન કરવું એ જ વિવેક છે મોટો. આપણે અહીંયા હવે કથાને પૂરી કરીએ છીએ. હરે કૃષ્ણ મહારાજ.